जीवन सौरभ प्रकाशकीय निवेदन दिवाळीना मंगलमय दिवसो दरम्यान सुविचारोना संपुट रूप सात्विक साहित्य समाजनी सेवामां समर्पित करवानी परंपरामां नवा वर्षनी आ नवली 21मी लघु पुस्तिका रजू करता अमो प्रसन्नता अनुभवीए छीए। दिवाळीना अभिनंदनना कार्ड तो थोड़ा दिवसों में ज पस्ती में जाए जारे आ सांस्कृतिक अने सात्विक साहित्य आपना कुटुंबना नाना मोटा सौ सभ्यों पोतानी नवरासे वाँचे अने वागोरे। वर्तमान काल में जेनो घणो दुकार वर्ते छे तेवा मानवतावादना पायारूप गणी शकाय तेवा सेवाभाव शांति स्नेह सहकार सर्वधर्म સમભાવ કૌટુંબિક વાત્સલ્ય પ્રેમ સરળતા વિનય આદિ ગુણો કેળવવાની પ્રેરણા પામીને આપણે સૌ એક વિશાળ રાષ્ટ્રરૂપી કુટુંબના પ્રેમાર સભ્ય રૂપે આપણું વ્યક્તિત્વ કેળવીએ। આમ કરીશું તો વ્યક્તિ અને સમષ્ટિને સાંસ્કૃતિક શૈક્ષણિક આધ્યાત્મિક આર્થિક અને નૈતિક વિકાસ સાધવામાં સરળતા પડશે એમ અમારું માનવું છે। આશા છે કે લક્ષ્મી કરતાં સંસ્કાર, જડવાદ કરતાં અધ્યાત્મવાદ અને સ્વાર્થ કરતાં પરમાર્થની અગ્રસ્થાન આપનાર ભારતીય પ્રજા તથા વિદેશી પ્રજા આ પ્રકાશનનો લાભ લઈ તેનો સદઉપયોગ કરી સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધારશે। આ પુસ્તકનું સુંદર સંકલન કરવા માટે જેમના સત સાહિત્યમાંથી પ્રેરણા લીધેલી છે તે સર્વ મહાનુભાવોનો દિવ્ય ધ્વનિના માનદ સંપાદકોનો તથા સહયોગ આપનાર સૌ ભાઈ બહેનોનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। સ્વ પર કલ્યાણકારી સાહિત્ય નિર્માણ સંસ્કાર ઘડતર આધ્યાત્મિક સાહિત્યના સર્વતોમુખી અધ્યયનની રુચિ તથા ચારિત્ર વિકાસની અમારી નીતિ રીતિ અને પ્રીતિમાં પ્રભુ અમને સન્નિષ્ઠ અને શક્તિશાળી બનાવે તે જ અભયર્થના સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા। કર વિચાર તો પામ, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી। માત્ર કહેવાનો તાત્પર્ય કે જે રાહથી સંસાર મર નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે। વચન શાંત મધુર કોમળ સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે। વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપરનો ઉપયોગ કરજે। જો આજે તારાથી મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે। બહુમાન નમ્રભાવ વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણ સંબંધી ચિંતવન શ્રવણ મનન કીર્તન પૂજા અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યા છે, માટે આજનો દિવસ શોભાવજો। હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જઈશ, શું મને બંધન છે, શું કરવાથી બંધન જાય, કેમ છૂટવું થાય, આ વાક્યો સ્મૃતિમાં રાખવા। પરહિત એ જ નિજ હિત સમજવું અને પરદુઃખ એ પોતાનો દુઃખ સમજવું। ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે। પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું, પરનિંદા એ જ સબર પાપ માનવું। ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ, હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતાં તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે। શ્રીમદ રાજચંદ્રજી સંપત્તિ જે સંપત્તિ પોતાના તથા પોતાના કુટુંબીજનોના જીવન નિર્વાહમાં મોજશોખમાં વપરાય તે વાપરી કહેવાય। જે સંપત્તિ દીનદુખિયાઓના આંસુ લૂછવામાં સત્કર્યમાં કે ધર્મકાર્યમાં વપરાય તે વાવી કહેવાય। જે સંપત્તિનો ન પોતે ઉપયોગ કરે કે ન પરોપકારમાં વપરાય અને તિજોરીમાં પડી રહે તો તેને વેડફી કહેવાય. ગમે તેટલી ભીડભાડ હોય તો પણ થોડી ક્ષણ વિશ્રાંતિ લેજે, તેથી પુનઃ જીવનમાં શક્તિનો સંચાર થશે. ગમે તેટલો અમલમસ્ત હોય પણ નમ્ર બની રહેજે તો સૌની સાથે મિત્રતા અનુભવી શકાશે. આજીવન વિદ્યાર્થી બની રહેજે, જ્ઞાનાર્જન માટે તે આવશ્યક છે. ઘણી સંપત્તિ હોય તો પણ દાન તો ચાલુ જ રાખજે, સંતોષનો અનુભવ કરવાનો તે શ્રેષ્ઠ સાધન છે. સહજ સ્મિત તે અંતરની પ્રસન્નતાનો અને પરમાર્થ પ્રેમનું પ્રતીક છે. તેના દ્વારા તન મન ધન સુયસનો સ્વાભાવિક લાભ થાય છે. પરિશ્રમ અને વિશ્રામનું સંતુલન જીવનની સફળતાનો આધાર છે. પ્રેમ, પ્રભુ પ્રાર્થના, પરાક્રમ, પ્રારબ્ધ સ્વીકૃતિ આ બધાના સુમેળથી સફળતા સાંપડે છે. થોડી થોડી કરેલી દરરોજની બચત અણીના સમયે જીવનમાં ઉપયોગી થાય છે. જીવનમાં જેમ હકીકતો અને અનુભવોનું મૂલ્ય છે તેમ કોઈ વખત કલ્પનાશીલતા પણ હરવાસ અનુભવવા ઉપયોગી છે. કવિના જીવનનું તો તે મુખ્ય અંગ છે. માટે જ કહ્યું, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. પૂજ્ય સંત શ્રી આત્માનંદજી કોબા. શ્રેષ્ઠ ખેતી. એક વખત ભગવાન બુદ્ધ ભિક્ષા માંગવા નીકળેલા. ફરતા ફરતા તેઓ પૈસાદાર ખેડૂતના ઘેર આવ્યા. ખેડૂત તેમના પર ગુસ્સે થઈને કહેવા લાગ્યો, હે સાધુ, તારું શરીર તો ખૂબ તંદુરસ્ત છે, તું ખૂબ કામ કરી શકે તેમ છે, છતાં આળસુ જીવન કેમ ગારે છે? મારી જેમ ખેતર ખેડીને વાવે તો ઘણું અનાજ મળે. બુદ્ધ ભગવાને શાંતિથી કહ્યું, હે વત્સ, હું પણ ખેડું છું અને વાવું છું, વાવણી કરીને જ ખાઉં છું. ખેડૂત કહે, એ કેવી રીતે? બુદ્ધ કહે, સાંભળો, હું શ્રદ્ધાના બી વાવું છું. મારા સત્કાર્યો તે વરસાદ છે, તે બીને પોષણ આપે છે. વિવેક અને વૈરાગ્ય હરના બે ભાગ છે. મન એ લગામ છે, સારું આચરણ એ મારા હાથ છે, ધ્યાન એ મારી લાકડી છે, સમ દમ મારા બે બરોડો છે. હું મનરૂપી ખેતરને ખેડું છું અને શંકા, ભય, ભ્રમ અને મૃત્યુના નક્કામાં છોડવાને દૂર કરું છું. આ ખેતીમાંથી નિવારણનો પાક મળે છે. પરણ્યા એટલે પ્યારા લાડી ના, ચાલો આપણે ઘેર રે. આનંદ ઉલ્લાસથી દીકરીનું લગ્ન થઈ જાય અને એને સાસરે વરાવવાનો સમય આવી પહોંચે. વરપક્ષની બહેનો ગાય, પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પણ કન્યા પક્ષવાળાને હજુ કન્યાથી વિખૂટા પડવું ગમતું નથી, એટલે કંઈક બાનું કાઢે છે અને ગાય છે, ઊભા રહો તો દાદા પાસે શીખ લઈને આવું રે. વરપક્ષવાળાને કન્યાને લઈ જવાની ઉતાવળ છે અને વરી જાણે છે કે આ તો એક બાનું છે. અત્યાર સુધી 20-22 વર્ષ સુધી દાદા પાસેથી શિખામણ ન લીધી, તે હવે છેલ્લી ઘડીએ શીખ લેશે. એટલે વરપક્ષવાળાની બહેનો ગાય છે, હવે સાની શિખરે લાડી, ચાલો આપણે ઘેર રે. આના ઉપરથી વિચાર આવ્યો કે આપણને આ ટેવ લગ્ન વખતના પ્રસંગ માટે જ પડી છે એવું નથી, દરેક પ્રસંગે આમ બને છે, એટલે સુધી કે અંત સમયે પણ આમ જ બને છે. ગરડામાંજી બીમાર પડ્યા છે, અંત સમય નજીક છે. ત્યાંથી યમરાજા આવીને કહે છે, મરણ આવ્યું એટલે ગરડા માડી, ચાલો આપણે ઘેર રે. પણ ત્યારે માડીને મરવાનું ગમતું નથી, એટલે ગાય છે, ઊભા રહો તો ગુરુજી પાસે શીખ લઈને આવું રે. આખી જિંદગી ગુરુજી અને ધર્મ સાંભળ્યો નહીં અને હવે અંત સમયે આની વાતો કરવાથી શો લાભ? એટલે યમરાજા જવાબ આપે છે, હવે સાની શિખરે માડી, ચાલો આપણે ઘેર રે. આપણી નાડી બંધ પડવા આવે ગાડી વાડી બધું છોડવાનો વારો આવે ત્યારે ન તો ગુરુજી પાસે જઈ શકાય અને ન તો ગુરુજીની શિખામણ પ્રમાણે ધર્મ કરી આત્મકલ્યાણ કરી શકાય. આવો પસ્તાવાનો વારો ન આવે તે માટે અત્યારથી જ જાગીશું. આ નૂતન વર્ષને દિવસે જ નિશ્ચય કરીશું. જિંદગીનું ગણિત સરવારો સત્કર્મનો ગુણનો ગુણાકાર બાદબાકી બુરાઈને બ્રહ્મનો ભાગાકાર. જીવન જાગૃતિ. મહારાજા વિક્રમાદિત્ય રાજમાર્ગ પરથી પસાર થતા હતા ત્યારે એમણે એક અત્યંત વૃદ્ધ પુરુષને જોયો. કેળથી વાંકા વરી ગયેલા અને લાકડીના સહારે ધીમે ધીમે પગલાં ભરતા આ વૃદ્ધને જોઈને મહારાજાએ પૂછ્યું, અહો, આપ તો અત્યંત વૃદ્ધ છો, આપની ઉંમર કેટલી? વૃદ્ધે કહ્યું, સાચી ઉંમર કહું ને? વિક્રમાદિત્યે કહ્યું, જરૂર, તો સાંભળો, મારી ઉંમર છે 5 વર્ષની. મહારાજા વિક્રમાદિત્યને વૃદ્ધની આવી મજાક પસંદ પડી નહીં. એમણે કહ્યું, આટલી મોટી ઉંમરે આવું મોટું જૂઠાણું બોલતા તમને શરમ આવવી જોઈએ. તમારી ઉંમર ઓછામાં ઓછી 80 વર્ષની હોવી જોઈએ. વૃદ્ધે કહ્યું, ના, સહેજે નહીં. મારા જન્મથી માંડીને 70 વર્ષ સુધી મેં મારા જીવન વિશે કશો વિચાર કર્યો ન હતો. તો આટલા બધા વર્ષ તમે કર્યું શું? મહારાજા વિક્રમાદિત્યએ પૂછ્યું, સાંભળો, બાળપણ તોફાનમાં, યુવાની રંગરાગમાં અને બુઢાપો આરસમાં પસાર થયો. 70 વર્ષ સુધી મેં પ્રાણીઓની માફક શ્વાસ લીધો, ખાધું પીધું, સંતતિ પેદા થઈ, કોઈ પશુ ભાર વહન કરે એમ આંખો મીચીને કુટુંબનો ભાર વહન કર્યો. કસાય ઉદ્દેશની વિના અહીં ત્યાં ભટક્યો, પશુ સમી જિંદગી જીવ્યો. મહારાજા વિક્રમાદિત્યએ કહ્યું, ખેર, 70 વર્ષ એવે ગયા, પણ બાકીના તો સાર્થક થયા ને? છેલ્લા 10 વર્ષ તો દીપાવ્યા ને? વૃદ્ધે કહ્યું, 70 વર્ષ પૂરા થયા, ત્યાં સુધી તો બીજા લોકોની ચિંતા કરતો હતો, કેટલાયની નિંદા કરતો હતો, રાગથી આકર્ષાતો અને દ્વેષથી ભભૂકતો, ઠેર ઠેર ગુમ્યા કરતો હતો. 71મા વર્ષે ખ્યાલ આવ્યો કે આ બધી પશુવૃત્તિ કહેવાય, આથી આત્મકલ્યાણ વિશે વિચારવા લાગ્યો. અફસોસ એટલો કે બહારની દોડધામમાં ખુદ ભીતરની ભાવનાઓ જોઈ નહીં. 71 વર્ષે આત્મકલ્યાણ માટે સંકલ્પ કર્યો. મહારાજા વિક્રમાદિત્ય કહે, તમારા એ સંકલ્પના વર્ષથી ગણીએ તો તમારી ઉંમર 10 વર્ષની થાય ને? વૃદ્ધે કહ્યું, 10 વર્ષ પહેલાં આત્મકલ્યાણની જાગૃતિ આવી એ સાચું, પણ 5 વર્ષ બાદ આત્મકલ્યાણની સાથે જગત કલ્યાણનો વિચાર જાગ્યો. માત્ર પોતાના કલ્યાણનો વિચાર કરનાર એના જીવનની સીમાને સંકુચિત કરી દે છે. આત્મકલ્યાણ સાથે જગકલ્યાણ ભેરવવાથી જીવન સાર્થક બને છે. આ સાર્થકતાની સાચી સમજણ 5 વર્ષ પહેલાં જાગી એટલે મારી ઉંમર 5 વર્ષની ગણો છું. મહારાજા વિક્રમાદિત્યએ કહ્યું, તો પહેલાંના 75નું શું? વૃદ્ધે કહ્યું, એ 75 ગયા પાણીમાં, હવે જીવનનો સાચો આનંદ પામું છું. અધ્યાત્મની દુનિયામાં જાગરણનું ઘણું મહત્ત્વ છે. માણસ ત્યારે જ ખરું જીવવાનું શરૂ કરે છે જ્યારે એ અંતરથી જાગે છે અને ભીતરના આ પ્રકાશને સહારે જીવવા લાગે છે. માનવી બીજાની ઘણી ચિંતા કરતો હોય છે પરંતુ ખુદથી અજાણ હોય છે. જ્યાં સુધી એ ખુદથી અજાણ હોય ત્યાં સુધી એને ખુદા મળે નહીં. માનવીની ઉંમર એના પંચાંગના આધારે નહીં પરંતુ એના જીવનના જાગરણના સમયથી નક્કી થવી જોઈએ. એ જાગરણ પણ એવું કે એમાં એ ખુદ જાગીને આત્મકલ્યાણની સાધના કરે અને સાથોસાથ જનહિતના કાર્યો કરે. જીવનની સાચી સૌરભ. શ્રી મહાવીર સ્વામી ગૌતમ સ્વામી જેવા ગણધરને પણ કહેતા સમયમ ગોયમ માયે, અર્થાત સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં. દુર્લભ મનુષ્ય ભાવમાં જેમણે પોતાને મળેલ અમૂલ્ય અવસરનો ઉત્તમ સદઉપયોગ કરીને પોતાના જીવનને સદગુણ સંપન્ન બનાવ્યું હોય તેમણે પોતાના જીવનને સાચા અર્થમાં સફર કર્યું કહેવાય. પ્રકૃતિના દરેક તત્વમાંથી કંઈક ને કંઈક બોધ પ્રાપ્ત થાય છે જો તે ગ્રહણ કરવાની આપણી દ્રષ્ટિ હોય તો. જેમ પુષ્પ ખીલીને પોતાની સૌરભ ચોમેર પ્રસરાવે છે, તેમ આપણે પણ સુસંસ્કારોની માનવતાની મહેક દ્વારા જીવનને ધન્ય બનાવવું જોઈએ. ફૂલ કાંટા વચ્ચે પણ સદા ખીલેલું પ્રસન્ન રહે છે, તેમ આપણે પણ જીવનમાં અનેક પ્રતિકૂળતાઓ આવવા છતાં સમભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પુષ્પ સવારે ઉગે છે અને સાંજે કરમાઈ જાય છે. આટલા અલ્પ આયુષ્યમાં પણ તે પોતાનું અને અન્યનું જીવન મધમધતું બનાવે છે, તેમ આપણે પણ જીવનમાં સેવા પરોપકાર આદિ દ્વારા અન્ય જીવોને મદદરૂપ થવા સદા તત્પર રહેવું જોઈએ. પુષ્પ પોતાના સદગુણોને કારણે પરમાત્માના શિરે ચડવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, તેમ આપણે પણ જીવનમાં યોગ્યતા કેળવી જીવનના ઉચ્ચ આદર્શ ધ્યેયની પૂર્તિ માટે સર્વાંગ પ્રયત્ન કરી જીવનને સાચા અર્થમાં બળભાગી બનાવવું જોઈએ. જેમ પુષ્પમાં કોમળતાનો ગુણ રહેલો છે, તેમ આપણે પણ માયાચારનો ત્યાગ કરી સરળતાનો ગુણ કેળવવો જોઈએ. જેમ પુષ્પ પોતાના ગુણોનો ઢંઢેરો પીટતું નથી, તેમ આપણે આપણી જાતની બળાઈ ન હાંકવી જોઈએ. સ્વપ્રશંસા ન કરવી જોઈએ. પુણ્યનું જીવન આનંદી ફરિયાદ વગરનું હોય છે, તેમ આપણે પણ તેવું જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ પુષ્પ આપણને ઘણી બધી બાબતનો બોધ આપે છે. ગુણ ગ્રાહકતાનો ગુણ આપણા જીવન વિકાસ માટે ખૂબ અગત્યનો છે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે તે સંતોના ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. આ નૂતન વર્ષમાં આપણે સૌ ગુણ ગ્રાહકતાનો મહાન ગુણ કેળવી જીવનને સદગુણોની સૌરભથી મહેકતું બનાવીએ. આપણા સૌનું જીવન પવિત્ર, સફર, પ્યારું, ન્યારું, ન્યાયી, સુવાસિત, મીપીમય તથા ધર્મમય બને તેવી પરમાત્માને અંતઃકરણની પ્રાર્થના છે. સ્વાસ્થ્ય તંદુરસ્તી માટેના સોનેરી સૂત્રો. હંમેશા સવારે વહેલા ઉઠવાનું રાખો. ઊઠીને 5-10 મિનિટ સુધી પરમાત્માનું સ્મરણ કરો. વહેલા ઉઠીને ચાલવા જવાનું રાખો, જેથી આળસ દૂર થશે અને ચાલવાથી સારો વ્યાયામ મળશે. હસો અને હસાવો, હસીને તાજગી મેળવો. મનને ઊંડા પરોપકારી અને પવિત્ર વિચારોથી ભરેલું રાખો તથા સતત કર્તવ્યનિષ્ઠ અને પ્રસન્ન રહો. જીવનમાં નિયમિતતા કેળવવી અને વહેલા સૂઈ જવાની ટેવ પાડો. સમયસર દિવસે અને સપ્રમાણ આહાર લો. વધુ પડતો આહાર અનેક રોગોને આમંત્રણ આપે છે. મહિનામાં જરૂર 2 દિવસ ઉપવાસ અથવા 1 કાસણું કરો. તીખા, તરેલા, મરી મસાલાયુક્ત ખોરાકનો ઓછી માત્રામાં ઉપયોગ કરો. આવા ખોરાકના અતિસેવનથી એસિડિટી, ગેસ, ઉધરસ, અલ્સર તથા પેટની બીમારી થાય છે. ઘી તેલનો પ્રમાણસર ઉપયોગ કરો. પોષણયુક્ત, શક્તિપ્રદ અને સુપાચ્ય આહાર લો. ખોરાકમાં કાચા શાકભાજી, ફળો, દૂધ, મગ, છાસ, ખાખરા વગેરેને સ્થાન આપો. કુદરતી હજાતોને રોકશો નહીં. માનસિક આવેગોને આધીન નહીં થતા ક્ષમા, સહનશીલતા, ધીરજ અને સંતોષ કેળવવાથી જીવન શાંત અને પ્રભાવશાળી બનશે. શ્રદ્ધા. એક નાવ ગંગા નદી પાર કરતી હતી, ત્યાં તોફાન થયું. નાવના યાત્રિકો ગભરાઈ ગયા. એ વખતે એક છોકરી સાવ શાંત બેઠી હતી. એની શાંતિનું કારણ પૂછવામાં આવતા એણે જવાબ આપ્યો કે મારા પિતા જ નાવ ચલાવે છે, પછી મારે ડરવાની જરૂર છે. પરમપિતા પરમેશ્વર આપણી જીવન નૌકાના નાવિક છે, તે જ આપણા આધારરૂપ છે, પછી ચિંતા શા માટે. અંતરમાં એના પ્રતિ અર્પણભાવ રાખીએ, એ બધું બરાબર જ કરશે. અને આપણી નાવને યોગ્ય કિનારે લાવશે એમ શ્રદ્ધાપૂર્વક માનીને જીવીએ, મોજા તરફ નહીં નાવિક તરફ નજર રાખીએ, આ ભાવના સંસાર સાગરથી આપણને પાર ઉતારશે. આત્મવંશના શ્રીમદ રાજ્યચંદ્રજી એકવાર કાવીઠા પધાર્યા હતા. એક દિવસ ઝવેર શેઠને મેળે શ્રી પ્રાગજીભાઈ નામના એક ભાઈએ શ્રીમદજીનો ધર્મબોધ સાંભળીને શ્રીમદજીને કહ્યું, ભક્તિ તો ઘણીએ કરવી છે પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માંગે છે, તેથી શું કરીએ, લાચાર છીએ. શ્રીમદજીએ પૂછ્યું, તમારા પેટને અમે જવાબ દઈએ તો? એમ કહીને શ્રીમદજીએ ઝવેર શેઠને ભલામણ કરતાં કહ્યું, તમે જે ભોજન કરતા હો તે એમને બે વખત આપજો અને પાણીની મટકી આપજો, અને આ આસપાસના મેળા ઉપર બેઠા બેઠા ભક્તિ કરે, પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય અથવા બૈરા ગીત ગાતા જતા હોય તો પણ બહાર જોવું નહીં, સંસારની વાતો ન કરવી. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ બીજી કંઈ વાતચીત કરવી નહીં, તેમજ સાંભળવી નહીં. પ્રાગજીભાઈ એ સાંભળીને બોલી ઉઠ્યા, એ પ્રમાણે તો અમારાથી રહેવાય નહીં. એટલે શ્રીમદ રાજચંદ્રજી કહે, આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે, ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો, જીવ આમ છેતરાય છે. વીમો. એક દંપતિ પોતાના 6 વર્ષના બાબાને લઈને ચોપાટી ફરવા ગયા. એ ભાઈ ચોપાટીના દરિયામાં ઉતર્યા, આગળ જાય છે ત્યાં પાછળ એમનો બાબો પણ પાણીમાં જવા લાગ્યો. એમને તો દરિયાના ધીમા ધીમા આવતા મોજાઓની મોજ માણવી હતી. બાબાને ઊંડા પાણીમાં જતા એની મમ્મીએ અટકાવતા જણાવ્યું, બેટા હવે આગળ ન જતો કારણ કે આગળ ઊંડું પાણી છે. તો મમ્મી પપ્પા પણ ઊંડા પાણીમાં જાય છે, એને તું કેમ નથી અટકાવતી? બેટા તારા પપ્પાનો તો વીમો ઉતરાવેલ છે, તારો વીમો ઉતરાવેલ નથી. મતલબ કે પતિ ઊંડા પાણીમાં જાય, કદાચ ડૂબી જાય, કદાચ મૃત્યુ પામે, તો પણ એનો વીમો ઉતરાવેલ હોવાથી એના પૈસા તો મળવાના જ છે. તેથી બાબાના પપ્પા ઊંડા પાણીમાં જાય તો વાંધો નહીં. આવી છે લોભીની મનોદશા. પતિ મૃત્યુ પામે, પોતે વિધવા થાય તો પણ વાંધો નહીં, જો પૈસા મળતા હોય તો. આથી જ કહ્યું છે કે લોભી વ્યક્તિ માત્ર અર્થપરાયણ હોય છે, માણસ માત્ર ભૂલને પાત્ર. રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે એક મૂલ્યવાન અને સુંદર પેન હતી. તેના પર તેમને અનહદ પ્રેમ હતો. લખવામાં તેમને તે ફાવી ગઈ હતી. એક દિવસ અચાનક નોકરના હાથમાંથી એ પેન પડી ગઈ અને તૂટી ગઈ. રાજેન્દ્ર પ્રસાદને ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. આવી સુંદર પેન, સુંદર જ નહીં પરંતુ લખવામાં પણ એટલી જ ફાવી ગયેલ પેન નોકરની બેકાળજીથી તૂટી ગઈ. તેથી નોકરને ધમકાવી નાખ્યો અને તેને જગ્યાએથી બદલીને બીજી જગ્યાએ ગોઠવી દીધો. પરંતુ તેમનો આ ગુસ્સો ક્ષણભર રહ્યો. તે રાત્રે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ઊંઘ ના આવી. તેઓ વિચારે ચડી ગયા કે મારા જેવો માણસ આટલો ગુસ્સો કેમ થઈ ગયો? માણસ માત્ર ભૂલને પાત્ર છે, શું મારાથી ભૂલ થતી નથી? પેન નોકરના હાથમાંથી પડી ગઈ તેને બદલે મારા હાથમાંથી પડી ગઈ હોત અને તૂટી ગઈ હોત તો શું? હું શું કરત? નોકરે જાણી જોઈને ઈરાદાપૂર્વક થોડી પેન પાડી નાખી હતી? આ વિચારો તેમના મનમાં ઘોરાવા લાગ્યા. તેઓ બેચેન બની ગયા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે અડધી રાત્રે તે નોકરને બોલાવ્યો અને તેની માફી માગી. નોકર મૌન રહ્યો એટલે રાજેન્દ્ર પ્રસાદે કહ્યું, તારે સંકોચ અનુભવવાની જરૂર નથી, મને માફી આપવામાં તને સંકોચ થતો હશે, પરંતુ અત્યારે તારું સ્થાન મારા કરતાં ઊંચું છે, અત્યારે મેં ભૂલ કરી છે એટલે હું માફી માગવાને પાત્ર છું. હું તારા ઉપર ગુસ્સે થયો એટલે તું માફી આપવાનો અધિકારી છે, એટલે તારા તરફથી મને માફી મળી છે તેવી મને ખાતરી થશે, ત્યારે જ મને સંતોષ થશે. નોકર ગરગરો થઈ ગયો અને કહેવા લાગ્યો, આપ માનવ નથી, દેવ છો. મારા હાથે આપની કિંમતી પેન તૂટી ગઈ એટલે આપને મારા ઉપર ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, તેમાં આપની કોઈ ભૂલ નથી. છતાં આપના સંતોષ ખાતર હું આપને માફી આપું છું. આ શબ્દો સાંભળીને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મનને શાંતિ થઈ. તેમણે નોકરને તેની મૂળ જગ્યાએ ફરી ગોઠવી દીધો. પછી બે જ મિનિટમાં તેઓ ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. દુનિયાવી વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે, આનંદનો ખજાનો તો તમારી અંદર જ છે. સ્વામી રામતીર્થ. સુખી અને ચિંતારહિત જીવન જીવવાની થોડી ચાવીઓ. પરમાત્મામાં અખૂટ વિશ્વાસ રાખો. જે સંજોગો તમને મળ્યા છે તે અંગે ફરિયાદ નહીં કરતા પોતાની ફરજ સમજણપૂર્વક બજાવો. સંપૂર્ણ શાકાહારને અવશ્ય અપનાવો, તેમજ જીવનમાં પરિશ્રમનો અને વિશ્રામનો યોગ્ય સમન્વય સાધો. નિર્વ્યસનતા લાવવા માટે જુગાર, ચોરી, દારૂ, અનાચર આદિથી બચવું, વળી પાન મસાલા અને ગુટકાથી ખોટી માદકતા ઉપજવા ઉપરાંત ગાલ, જીભ, હોઠ વગેરેનું કેન્સર થાય છે માટે અવશ્ય તેનો ઉપયોગ ન કરવો. તેના બદલામાં ધાણાની દાળ, વરિયાળી, અજમો કે ઇલાયચી વાપરી શકાય. સારું વાંચન અને સારી સોબત રાખવાનો નિયમ કરો. પ્રત્યેક મિનિટનો સદુપયોગ કરવો. ગપ્પાથી, ખોટા વાંચનથી, ટીવી ઉપર બિનઉપયોગી અને અશ્લીલ દ્રશ્યો જોવાથી, ખોટી રખડપટ્ટીથી પોતાની જાતને બચાવવી. આમ કરવાથી સમયના અભાવની સમસ્યા ઉકલી જશે અને કુટુંબના સભ્યો અને બાળકો માટે યોગ્ય સમય ફાળવી શકાશે. ઘરમાં સૌની સાથે સંપથી, શાંતિથી, પ્રેમથી રહેવું. કોઈ ભૂલ કરે તો થોડું જતું કરવાની ટેવ પાડવી. માતા પિતા, વડીલો, વૃદ્ધો, રોગી મનુષ્યો, દુઃખી મનુષ્યો સાથે પ્રેમ, કરુણા, સેવાભાવથી વર્તી તેમને સર્વ પ્રકારે મદદરૂપ થવું. ખાદીના કપડાં વાપરો તો શ્રેષ્ઠ, તે ન વાપરી શકો તો આપણા જ દેશમાં બનાવેલા કપડાં પહેરો. પેન, પેન્સિલ, મુસાફરીનો સામાન, કાગળો, સ્ટેશનરી, બૂટ, ચંપલ, ટીવી, ફ્રીજ, સ્કૂટર, મોટર, ફર્નિચર, ચશ્મા, સાહિત્ય વગેરે ભારતીય અથવા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હોય તેમ વાપરો. મુલાયમ ચંપલો, પરસો, પાકીટો વગેરે બને ત્યાં સુધી ન વાપરો, કારણ કે તેમાં મોટા પ્રાણીઓની ક્રૂર હિંસા સમાયેલી છે. આ પ્રકારે આપણા વિચારો, આપણું આચરણ, આપણી શ્રદ્ધા અને આપણું સમસ્ત વ્યક્તિત્વ કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે એવું બનાવીએ કે જેથી આપણી સંસ્કૃતિના સાર સ્વરૂપ સત્યમ શિવમ સુંદરમનો આપણા જીવનમાં આવિર્ભાવ થાય. સફળતાનો સાચો રાહ. માનવ ભવની સફળતા મોત શોખમાં નહીં, પરંતુ સાચી અને ફરજ પાલનની સુંદર આરાધનામાં છે. લક્ષ્મીની સફળતા તેનો સંગ્રહ કરવામાં નહીં, પરંતુ તેનો સદઉપયોગ કરી લેવામાં છે. જીભની સફળતા કોઈના અવર્ણવાદ, અસત્ય તથા કટુ વચનો બોલવામાં નહીં, પરંતુ ગુણ્યજનોની પ્રશંસા કરવામાં, સત્ય અને મધુર બોલવામાં છે. નેત્રની સફળતા નાટક, ચેટક આદિ દુનિયાના રૂપરંગો નિહાળવામાં નહીં, પરંતુ પરમાત્મા સદગુરુના દર્શનમાં છે. કાનની સફળતા નિંદા કુથળી સાંભળવામાં નહીં, પરંતુ સંતોની અનુભવ વાણીના શ્રવણમાં છે. પગની સફળતા દેશ પરદેશ રખડપટ્ટી કરવામાં નહીં, પરંતુ તીર્થયાત્રા કરવામાં છે. મસ્તકની સફળતા તેને અક્કડ રાખવામાં નહીં, પરંતુ મહાત્માઓના ચરણે ઝુકાવી દેવામાં છે. હાથની સફળતા કોઈને થપ્પડ મારી ઝૂંટવી લેવામાં નહીં, પરંતુ ઉદાર બની કોઈને કાંઈ દેવામાં છે. બુદ્ધિ પામ્યાની સફળતા કોઈને ખાડામાં ઉતારવા માટે નહીં, પરંતુ સુવિચારણામાં છે. બળ પામ્યાની સફળતા નિર્બળોને કચડી નાખવામાં નહીં, પરંતુ સબળોથી તેમનું રક્ષણ કરવામાં છે. વિદ્યા પ્રાપ્ત કર્યાની સફળતા વાદ વિવાદ કરવામાં નહીં, પરંતુ યોગ્ય વ્યક્તિને જ્ઞાન આપવામાં અને વિનયી બનવામાં છે. સુવાક્ય, કોઈની ભૂલ તરફ તમે હસો નહીં, કારણ કે તમારી ભૂલ પણ બીજાને માટે વધુ હાસ્યને પાત્ર થશે. સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખ આવે ત્યારે હિંમત ન હારવી એ જ્ઞાનીનું લક્ષણ છે. દયા અને દાન એ ઉદ્વગતિ ગમનની બે પાંખો છે. તપનું અજીર્ણ ક્રોધ અને જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે. નિષ્ફળતાના ભયથી જે ડરતો નથી તે જરૂર પોતાના કાર્યમાં સફળતા મેળવે છે. કક્કો કહે છે, અપમાન ન કરો, આરસ ન કરો, ઈર્ષ્યા ન કરો, ઊંઘ ઓછી કરો, કરુણાથી વર્તો, ખટપટ ન કરો, ગાર ન બોલો, ધમંડ ન કરો, ચાળી ન કરો, છેતરપિંડી ન કરો, જરૂરિયાતોને ઘટાડો, ઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝ ડરપોક ન બનો, ઢ ઢીલા ન બનો, અણ નાસ્તિક ન બનો, ત તંદુરસ્તી જાળવો, થ થોડું બોલો, દ દાન અવશ્ય કરો, ધ ધર્મ કરો, ન નમ્ર બનો, પ પાપી ન બનો, ફ ફૂલાશો નહીં, બ બહાદુર બનો, ભ ભલાઈ કરો, મ માનવતા રાખો, ય યત્ન કરો, ર રામના ગુણોનું સ્મરણ કરો, લ લાલચુ ન બનો, વ વૈરી ન બનો, સ શુભ વિચાર કરો, શ ષષ્ઠી પૂર્તિ પછી પરોપકારી બનો, શ સાદાઈ રાખો, હ હથિયાર બનો, અર કરથી કામ કરો, ક્ષ ક્ષમા રાખો, જ્ઞ જ્ઞાની બનો. સત્સંગનો પ્રભાવ. ઓરિસ્સા પ્રાંતનો પ્રદેશ આજથી લગભગ 100 વર્ષ પૂર્વે કટક અને તેની આજુબાજુના ગામમાં ડાકુ રામખાનના નામની ધાક, કોઈ ભૂલથી પણ તેનું નામ ન લેતું અને તેનું નામ સાંભળતા જ લોકો થરથર કાપતા. સમસ્ત જનતા ઈચ્છતી કે કોઈ પ્રકારે પ્રજાનો આ મહાન ડાકુથી છુટકારો થાય તો સારું. મહાત્મા હરનાથ તે પ્રદેશના મહાન સંત હતા. તેઓએ કહ્યું, ભાઈઓ, કોઈ પાપી બુરો નથી, માત્ર પાપ જ બુરું છે. આમ લોકોને સમજાવી તેઓ તે વનને રસ્તે ચાલી નીકળ્યા, જે વનમાં તે મહાભયંકર ડાકુ રહેતો હતો. પરમ શાંત મુદ્રા, નિસ્પૃહ અને નિડર તથા બ્રહ્મચર્યનું તેજ, મહાત્મા તો ચાલી નીકળ્યા તે જંગલ તરફ જ્યાં તે ડાકુ રહેતો હતો. થોડી વારમાં જ રામખાનની દ્રષ્ટિ આ મહાત્મા પર પડી અને પડી તેવી જ જાણે કે તે પલટાઈ ગઈ. મનુષ્ય માત્રને જીવતા જ રહેસી નાખનાર આ અત્યંત ક્રૂર પુરુષના ભાવોનો પલટો થતાં તે બોલ્યો, પરમ કૃપાળુ સંત, મેં બહુ પાપ કર્યા છે, પણ હવે મારા ઉદ્ધારનો સમય પણ આવી ગયો છે, તેથી જ મને આપ કૃપાળુનો ભેટો થયો. એમ કહી તે તેમના ચરણકમરમાં ઢળી પડ્યો. મહાત્માએ ડાકુને ઉઠાડ્યો, પ્રેમથી છાતી સરસો ચાપીને કહ્યો, ભાઈ, પ્રભુના માર્ગની આરાધનાથી સર્વ પાપોનો નાશ થાય છે અને પરમ શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય છે, માટે પ્રાયશ્ચિત વડે જીવનને સુધારી સન્માર્ગની આરાધનામાં લાગો. ગુરુ ઉપદેશ પામી રામખાને સંન્યાસ લીધો અને જીવનનો બાકીનો કાર પ્રભુ સ્મરણમાં ગાળ્યો. જુઓ, સમત્વ પ્રાપ્ત પુરુષોના જીવનથી અધમોનો ઉદ્ધાર થાય છે અને પાપીઓ પાવન થઈ જાય છે, તેનું આ જીવતું જાગતું દ્રષ્ટાંત. આવો ઉત્તમ ફળદાયક સત્સંગનો પ્રભાવ છે. ચાર પ્રકારના જીવો અજ્ઞ ભૂલ કે પાપ કરે પણ તેને પાપ તરીકે સ્વીકારે નહીં. સુજ્ઞ ભૂલોનો ભૂલ તરીકે પાપનો પાપ તરીકે સ્વીકાર કરે. પ્રાજ્ઞ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી ફરીથી એ ભૂલ ન થાય તેવો નિર્ણય કરનારા. સર્વજ્ઞ ક્યારેય પણ ભૂલ ન કરનારા. સાથે શું આવશે? બગદાદનો બાદશાહ પ્રજા પર ભારે ટેક્સ વેરો નાખીને તેનો ખજાનો ભરતો હતો. કોઈ દિવસ એક પણ પૈસો દુઃખીની સેવામાં કે ગરીબને મદદ કરવા માટે વાપરતો નહીં. એક દિવસ એક ફકીર આવ્યા. તેમણે થોડા કાંકરા બાદશાહને આપીને કહ્યું, આ કાંકરા કયામત મૃત્યુ પછી સ્વર્ગમાં મને પાછા આપજે. બાદશાહે કહ્યું, આ કાંકરા હું ત્યાં કેવી રીતે લાવી શકીશ? ફકીરે કહ્યું, જ્યારે તું આટલી બધી દોલત લઈ જઈશ ત્યારે તેની સાથે મારા આ કાંકરા પણ લેતો આવજે. બાદશાહની આંખ ઉઘડી ગઈ અને તેણે અન્યાય કરવાનું છોડી દઈ દુઃખી અને ગરીબ લોકોને સહાય કરી. રત્નકણિકા, મારું જ ભલું થાય એમ ઈચ્છે તે અધમમાં અધમ, અમારું જ ભલું થાય એમ ઈચ્છે તે અધમ, આપણું ભલું થાય એમ ઈચ્છે તે મધ્યમ, સૌનું ભલું થાય એમ ઈચ્છે તે ઉત્તમ. સહાય ન કરી શકો તો સહાનુભૂતિ તો જરૂર દાખવો. ટિકિટ, ગાડીમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી અનિવાર્ય છે. ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે. આથી જ ખુદાબક્ષ મુસાફરોને દંડ કરવામાં આવે છે. ગાડીમાં અનેક મુસાફરો બેઠા હોય છે, તેમાં ટિકિટ લીધા વિનાના મુસાફરો પણ હોય છે. તેમના દેખાવ પરથી ભાગ્યે જ ખબર પડે છે કે તેઓ ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે. આમ તો તે બીજા મુસાફરો જેવા જ દેખાય છે, પરંતુ તેવા મુસાફરના હૈયામાં સતત ફફડાટ રહે છે. તેની આંખો ટિકિટ ચેકર તરફ સાવધાનીથી ઘૂમતી હોય છે. ટિકિટ વિના હું ગાડીમાં બેસી તો ગયો છું પણ પકડાઈ જઈશ તો મારી આબરૂ જશે, મને સજા થશે. આવા અનેક ભયજનક વિચારોથી તે મનોમન ધ્રુજતો રહે છે. ઘણા માણસો ખુદાબક્ષ ટિકિટ લીધા વિનાના મુસાફરો જેવા હોય છે. તેઓ વિચારે છે કે મારું શું થશે, મને નોકરી મળશે કે નહીં, મારો ધંધો ચાલશે કે નહીં, આ બીમારીથી હું સાજો થઈશ કે નહીં, અને મરી જઈશ તો મારા કુટુંબીઓનું શું થશે. આ અને બીજા આવા અનેક ભયથી માનવી અંદરને અંદર ધ્રુજી રહ્યો છે. તેથી જીવન જીવવાનો સાચો આનંદ એ માણી શકતો નથી, શાંતિથી નિશ્ચિંત મને તે જીવી શકતો નથી. આવો માનવી ભયથી અશાંત છે, અજંપો અનુભવે છે. જીવનની મુસાફરી આનંદથી પૂરી કરવી હોય તો ધર્મની ટિકિટ લઈને મુસાફરી કરો. ધર્મની ટિકિટ જેની પાસે છે એને ડરવાનું કોઈ કારણ નથી. જેની પાસે ટિકિટ છે તેને ટિકિટ ચેકર સતાવતો નથી. ધર્મની ટિકિટ હશે તો કર્મરાજા રૂપી ટિકિટ ચેકર તમને સતાવશે નહીં. ધર્મરૂપી ટિકિટથી તમે નચિંત મને જીવનની મુસાફરી સુખેથી પૂરી કરી શકશો. પણ ધર્મની ટિકિટ વિના જીવનની મુસાફરી કરશો તો દંડાયા વિના નહીં રહો, એ પણ ધ્યાન રાખજો. આથી જ ટિકિટ વિના મુસાફરી ન કરો એ સૂત્રને તમારી જીવન સાધના માટે સદાય નજર સમક્ષ રાખો. પૂજ્ય શ્રી પદ્મસાગર શુરી. ગુસ્સો એ ગાણપણનો પહેલો તબક્કો છે અને અહંકાર તેનો છેલ્લો તબક્કો છે. સંત તુકારામજી મોહ માયા કામ ક્રોધ લોભ મદથી વેગરા રહેતા. ભક્તિમાં તેઓ એવા લીન થઈ જતા કે દેહભાન પણ ભૂલી જતા. ત્યાં પાણી કે ભોજનની શું પરવા હોય. છત્રપતિ શિવાજી મહારાજના કાને જ્યારે સંત તુકારામની ભાવભક્તિ અંગેની હકીકત આવી ત્યારે તેઓ તે મહાન ત્યાગી સંત પુરુષના દર્શન કરવા પ્રેરાયા. શિવાજી સમા આદર્શ રાજવી સંત કુટીરે પધાર્યા અને સંત શ્રી તુકારામની અમૃતમય જ્ઞાનવાણી સાંભળી ધન્યતા અનુભવી. પોતાના રાજ્યમાં આવા ત્યાગી સંત અંગે ગૌરવ અનુભવતા શિવાજી મહારાજે એક વખત પારખી મોકલી રાજ દરબારમાં પધારવા સંતને ભાવભરી વિનંતી કરી. સંત શ્રી તુકારામજી દરબારમાં આવ્યા ત્યારે સુરવીરો, મહાજનો, આગેવાનો હાજર હતા. સૌ કોઈએ તેમનું સન્માન કરી આદરભાવ દર્શાવ્યો. સંત તુકારામ પોતાનો આદર થતો જોઈ વિચારવા લાગ્યા કે શું વાહવા કરાવવા હું પ્રભુ ભક્તિ કરું છું? મારે વળી માન શું, આદર શું, સન્માન શું? સંત તુકારામ જ્યારે આશ્રમે આવ્યા ત્યારે પ્રભુની મૂર્તિ સમક્ષ બે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા. હે ઈશ્વર, મને આવા માન કે આદર ન ખપે. વામણો માણસ મોટી લાલસાથી પ્રેરાઈને માન ચાહે, મારા અંતરમાં કદી આ ભાવ ન આવે એ જ હું ચાહું છું. હું તારો અંશ માત્ર છું, તારો ભક્ત છું. ભક્તને વળી આદર માન શા માટે? કૃપારૂપ મને હવે કદી આપનાથી વિખૂટો ના પાડશો. આ વાત જાણી ત્યારે શિવાજી મહારાજનો સંત તુકારામ પ્રત્યે આદરભાવ લાખ ગણો વધી ગયો. માતા પિતા, ઉંમર વધતા બા બાપુજીનો સ્વભાવ એટલી હદે બગડી ગયો કે એમને ઘરડાઘરમાં મૂકી આવવા સિવાય મારે તો બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એમ તો તું જન્મ્યો ત્યારે થોડા વર્ષો સુધી તારીએ ગમે ત્યાં ગમે ત્યારે પેશાબ જાડો વગેરે કરી દેવાની પ્રવૃત્તિઓ એવી હતી કે તને અનાથ આશ્રમમાં મૂકી દેવા સિવાય તારા બા બાપુજી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. બોલ, કેવું છે કાંઈ? પૂજ્ય રત્નસુંદર સુરેશ્વરજી, સાચો સોદો, જવાન દીકરો ઘરમાં બેકાર બેસી રહે એ કયા બાપને ગમે? એક સવારે પિતાએ નાનકને 20 રૂપિયા આપીને કહ્યું, જો ભાઈ, હવે તું જવાન થયો, કાલે તારી ગૃહસ્થી અને વેપારની જવાબદારી ઉપાડવી પડશે. હું તો આજે છું અને કાલે નથી. તું વેપાર ધંધો કરી મારો બોજો હરવો કરે તો જીવતે જીવ મને શાંતિ મળે. આ રૂપિયા લઈને બીજે ગામ જા, ત્યાં જઈ કાંઈ વેપાર સોદો કરજે અને બહોળો નફો મેળવજે. રોકડા 20 રૂપિયાની મૂડી લઈ નાનક તો નીકળ્યા. સામા ગામની સીમમાં પહોંચ્યા ત્યાં એક શિવાલય હતું. નાનક ત્યાં દર્શન કરવા અંદર ગયા ત્યાં જોયું કે શિવાલયના વિશાળ ચોગાનમાં 2 હાથી ઝૂલી રહ્યા છે. પીપરાની ઝૂકેલી ડારી પર ભગવા વસ્ત્રો ફરી ફરી રહ્યા છે. સાધુઓ તપસ્યા કરે છે. મંદિરના પૂજારીએ નાનકને વાત કરી, આ સાધુઓની જમાત આવી છે. મહાત્માઓ 3 દિવસના ઉપવાસી છે. મંદિરમાં એમના ભોજનની કંઈ વ્યવસ્થા થાય તેમ નથી. ગામમાં 2 પક્ષો અંદર અંદર ઝઘડે છે, એથી મંદિર તરફ કોઈ ફરકતું નથી. હવે આ મહાત્માઓને કોણ પારણા કરાવશે? નાનકને પિતાના શબ્દો યાદ આવ્યા, કાંઈ વેપાર સોદો કરજે અને બોરો નફો મેળવજે. નાનકે મનમાં વિચાર્યું, આવો અવસર ફરી ફરી ક્યાં મેળવવાનો? સાચો સોદો કરવાની આ અણમોલ તક હાથ લાગી છે અને આ સોદો કરીને જ નફો મળશે. એવો નફો કયા વેપારમાં મળવાનો? આપણે તો પૂજારી સામે રોકડા 20 રૂપિયા ધરી દીધા, પોતાને હાથે મહાત્માઓને પારણા કરાવ્યા. મહાત્માઓની શ્રદ્ધા ફરી, પૂજારીની પ્રતીક્ષા ફરી, નાનકની સેવા ફરી. ઉત્તમ ઘરેણા બંગાળના મિદનાપુર જિલ્લાના એક ગામડામાં દીકરાએ માને કહ્યું, માં, મારી ઈચ્છા છે તારા માટે ઘરેણા બનાવડાવવાની. માં કહે, બેટા, મારા માટે 3 જાતના ઘરેણા બનાવડાવી દે. ગામમાં એક નિસાર, ગરીબો માટે દવાખાનું, અનાથ બાળકો માટે આશ્રમ. આ સાંભળી દીકરાની આંખમાં આંસુ આવી ગયા. તેણે માતાનું નામ જોડી ભગવતી વિદ્યાલય, દવાખાનું અને અનાથ આશ્રમ બંધાવ્યા. આ દીકરો હતો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. સફળતાની અચૂક ચાવી. પ્રેસ પ્રતિનિધિઓ પ્રયોગશાળામાં પ્રવેશ્યા. પરંતુ એક વૈજ્ઞાનિક પોતાની ધૂનમાં જ મસ્ત હતો. કોણ આવ્યું અને કોણ ગયું એની જાણે તેમને તમાજ નહોતી. થોડી વાર થયાને ધ્યાનભંગ થતાં તેમણે સૌને આવકાર આપ્યો. બસ પછી તો પ્રેસ રિપોર્ટરોએ કામગીરી આરંભી દીધી. સૌથી પહેલો જ પ્રશ્ન આવી પડ્યો, સતત કાર્યરત રહેવા છતાં આપ એકેય કામ ભૂલી કેમ નથી જતા? જવાબ મળ્યો, ભાઈ કામ પૂરેપૂરું પતાવ્યા પછી આરામ કરવા માટે હું સહનખંડમાં પ્રવેશું છું. ત્યારે સૂતા પહેલાં આવતીકાલે કરવાના કામોની યાદી કાગળ પર ટપકાવી લઉં છું. બીજે દિવસે એ યાદી અનુસાર કામો પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહું છું. આપ પણ આ મારી રીત અજમાવી જોશો તો જરૂર સફળ થશો. પછી આપ મેરે સમજાઈ જશે કે કેટલું બધું કામ થઈ શકે છે. તમે પોતે જ પોતાના કામથી હેરત થઈ જશો. હાથમાં લીધેલ કામને ગુંદરિયા થઈ વળગી રહેવું એ જ મારી સફળતાની ઇમારતનો સુદૃઢ પાયો છે. આ મહાન વૈજ્ઞાનિક હતા ટોમસ આલ્વા એડિસન. સાચો સુરવીર કોણ? લશ્કરી અમલદારોની સભા મળી હતી. સૌની છેવાડે ઊભા ઊભા એક સંન્યાસી તેમની વાત સાંભળતા હતા. સભામાં ચર્ચા થતી હતી, સૌથી સાચો યોદ્ધો કોણ? કોઈએ કહ્યું, જે વગર હથિયારે સિંહ સામે લડે તે. કોઈએ કહ્યું, જે સામી છાતીએ તોપ ગોરાના ઘાવ ઝીલે તે. કોઈએ કહ્યું, જે દુશ્મનોને હંફાવે તે. સૌ પોતપોતાની વાત રજૂ કરતા હતા. સાધુએ ધીરેકથી કહ્યું, તમે બધા નક્કામાં ફાંફા મારો છો, સાચો યોદ્ધો તો તમે કહો એમાંનું કોઈ નથી. સૈનિકો ઉશ્કેરાઈ ગયા, બોલી ઉઠ્યા, તો બતાવો સાચો યોદ્ધો કોણ? સાધુએ કહ્યું, તમારા યોદ્ધાઓની બહાદુરી તો ક્ષણિક છે, પરંતુ જગતમાં પાપ, લાલચ, મોહ, ક્રોધ, મદ, માયા, દ્વેષ એ સૌની સામે જીવનભર જ અજુમે, તે જ સાચો સુરવીર છે. એમ કહી સાધુ ચાલવા લાગ્યા. અમલદારો સૌ વિચાર કરતા થઈ ગયા. ધનના માલિક નહીં પણ ટ્રસ્ટી બનો. જ્યારે મનના માલિક બનો, સ્નાનથી શરીર શુદ્ધ થાય, દાનથી ધન શુદ્ધ થાય, ધર્મથી આત્મા શુદ્ધ થાય. પ્રારબ્ધ અને પુરુષાર્થ. એક મનુષ્યને બે વ્યાધિ થયા હતા, એક આંખનો અને બીજો પેટનો. એ માનવી બિચારો દવાખાનામાં ગયો અને ડૉક્ટરને બધી હકીકત જણાવી. ડાક્ટરે બંને રોગને માટે દવા આપી. દવા લઈને તે ઘેર આવ્યો, પણ એનું દુર્ભાગ્ય કે દવાઓ બદલાઈ ગઈ અને એ પણ ભાન ન રહ્યું કે કઈ દવા આંખે ચોપડવી અને કઈ ખાવી. આમ થવાથી આંખની દવા ખાઈ ગયો અને પેટની દવા આંખે ચોપડી. આમ થયું એટલે વ્યાધિ તો બમણો વધી ગયો. લોકોમાં પણ આવું જ બને છે. જે બાબતને માટે પુરુષાર્થ કરવાની ખાસ જરૂર છે તેને લોકો પ્રારબ્ધ ઉપર છોડી દે છે, અને જે બાબત પ્રારબ્ધ ઉપર છોડી દેવા જેવી છે તેના માટે ચિંતા કર્યા કરે છે. જે આત્માનંદને માટે પુરુષાર્થ કરવાનો છે તે બાબતને તો ભાગ્ય પર છોડી દે છે, અને જે શરીરને ભાગ્ય પર છોડી દેવાની જરૂર છે તેને માટે અનેક પ્રકારની ચિંતાઓ, કામનાઓ કર્યા કરે છે. જે વડીલો પોતાની સંતતિનું પરલોકમાં શું થશે તેની જરા પણ ચિંતા કરતા નથી તેઓ તેમના હિતસ્વીઓ છે એમ કેમ કહેવાય? બિન દુઃખીઓની સેવા. મહાન સંત જ્ઞાનેશ્વરની આધ્યાત્મિકતા અને શાસ્ત્ર જ્ઞાનની ખ્યાતિ સર્વત્ર વ્યાપેલી હતી. મહારાષ્ટ્રના ભક્તિ સંપ્રદાયના પ્રવર્તક અને ભાગવત ધર્મના ઉદ્ગાતા તરીકે તેઓ આદર પામતા હતા. ભાવાર્થ, દીપિકા, ચાંગદેવ, પાસષ્ઠી અને અમૃતાનુભવ જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટતું હતું. એમના અભંગોએ પ્રજાને જાગૃત કરી. ચીલા ચાલુ અને રૂઢિગ્રસ્ત સમાજ સામે ઝઝૂમનાર સંત જ્ઞાનેશ્વર નદી કિનારે ફરી રહ્યા હતા. નદીના ઝડપથી વહેતા જળ પર એમની દ્રષ્ટિ ઠરી હતી. નજીકમાં જ એક બાળક નદી કિનારે બેસીને સ્નાન કરતું હતું. એકાએક એ બાળકનો પગ લપસ્યો, પાણીમાં સરકી પડ્યો. એણે જીવ બચાવવા માટે ચીસો પાડવા માંડી. એ બાળકની બાજુમાં જ એક સાધુ પલાઠી લગાવીને જપ કરતા હતા. એમણે બાળકની બચાવો બચાવોની બૂમો સાંભળી આંખો બંધ કરીને એમણે એમનો જપક્રમ ચાલુ રાખ્યો. સંત જ્ઞાનેશ્વરે જેવી બાળકની ચીસ સાંભળી કે તરત જ નદીમાં છલાંગ લગાવી ડૂબતા બાળકને કિનારે લઈ આવ્યા, એના પેટમાંથી પાણી કાઢ્યું અને સ્વસ્થ કર્યો. એ પછી જ્ઞાનેશ્વરે જપ કરતા સાધુને પૂછ્યું, આપ શું કરો છો? સાધુએ ગર્વથી કહ્યું, હું જપ કરી રહ્યો છું. આપને ડૂબતા બાળકની ચીસો સંભળાઈ હતી ખરી? જ્ઞાનદેવના પ્રશ્નનો ઉત્તર આપતા સાધુએ કહ્યું, જરૂર સંભળાઈ હતી, પણ મારી જપ ઉપાસના ચાલુ હતી. એમાં કોઈ વ્યવધાન કે અવરોધ થાય તે અનુચિત ગણાય, આથી હું આંખો બંધ કરીને જપ કરવા લાગ્યો. જ્ઞાનદેવે પૂછ્યું, શું જપ દ્વારા ઈશ્વર સાક્ષાત્કાર થયો ખરો? સાધુએ કહ્યું, ના, જપ કરતો હતો પણ મન ઘણું ચંચળ રહેતું હતું, કેમે કરીને સ્થિર રહેતું નહીં. આંખો બંધ કરીને જપ કરવા લાગ્યો તો પણ મનની સ્થિરતા સદાય નહીં. સંત જ્ઞાનેશ્વરે કહ્યું, તો હવે જપમાંથી ઊભા થાઓ. પહેલાં દિન દુખિયાઓની સેવા કરો, એમની મુશ્કેલીઓમાં ભાગ પડાવો, નહીંતર તમારી આ સગરી ઉપાસના વ્યર્થ છે. સંત જ્ઞાનેશ્વરની વાણીથી સાધુને પોતાની ભૂલ સમજાઈ. એમને સમજાયું કે સાચો જપ અને સાચી ઉપાસના તો આ બાળકને બચાવવામાં હતી. ધર્મનું પહેલું પગથિયું છે માનવતા. માનવીની વેદનાનો વિચાર ન કરે તે ધર્મ નથી, કિંતુ નિષ્ઠુરતા કહેવાય. ત્યાં સંવેદનશીલતા નથી પણ નિર્દયતાનો વાસ છે. દીનદુઃખીઓની સેવા અને અન્યનું સંકટ નિવારણ એ ધર્મની સૌ પ્રથમ બાબત છે. માનવતાની આ ટરેટી ભૂલીને મોક્ષ કે વૈકુંઠના શિખરનો વિચાર ન કરી શકાય. મોક્ષ કે વૈકુંઠના માર્ગનું પ્રવેશદ્વાર કરુણા છે. હૃદયમાં કરુણા આવે તો જ અધ્યાત્મના ઉદ્ધવ પંથે યાત્રા સત્ય બને. કરુણા કે માનવતા વિના સઘરું વ્યર્થ. સુવિચાર. ભાગ્ય એ બંધ તિજોરી છે, પુરુષાર્થ એ તેની ચાવી છે. મુશળધાર વરસાદ આવવા છતાં જેવી રીતે પર્વત ડગતો નથી તેવી રીતે દુષ્ટ મનુષ્યોના હૃદય ભેદક અપમાનોને પણ શાંત ભાવે સહન કરીને જે સ્વસ્થ ચિત્ત રહે છે તે જ ઉત્તમ સજ્જન અથવા સાચો સંત છે. હૃદયહીન માનવી સવારના પહોરમાં એક સ્મશાન યાત્રા નીકળી. તે સમયે એક યુવાન કોઈ કામ માટે બહાર નીકળ્યો હતો. તેણે એક ભાઈને પૂછ્યું, અરે આ કોણ ગુજરી ગયું? પેલા ભાઈ કહે, તારા મકાન માલિક. અરે એ તો સાજા સારા હતા, એમને અચાનક શું થઈ ગયું? હાર્ટ ફેલ. યુવાન કહે, આ તમે નવી વાત કરી કેમ? યુવાન કહે, મારા ઘરમાં મારી વિધવા માતા, બે બહેનો અને બે નાના ભાઈઓ છે. હું એકલો કમાઉં છું, એમાં છ વ્યક્તિનું ગુજરાન ચાલે છે. વચ્ચે હું ટાઇફોઇડની બીમારીમાં પટકાયો ત્યારે બે મહિના નોકરી પર ન જઈ શક્યો, પણ અમારા આ મકાન માલિક દર મહિનાની પહેલી તારીખે ભાડું લેવા આવી જ જાય. એકવાર કહે, તારી માની ઘસાયેલી બગડી વેચીને પણ મને ભાડું આપ. અમારી પરિસ્થિતિને વિચારવા જેટલી દયા કરુણા એમના હૃદયમાં હતી નહીં. અરે તેમને વળી હાર્ટફેલ ક્યાંથી થયું? હૃદય જ ન હોય તો હૃદય બંધ કેમ પડે? પ્રાર્થનાથી દિલને ચેન પડે છે અને જ્ઞાનતંતુઓને આરામ મળે છે. સ્ટુઅર્ટ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પૂજ્ય શ્રી આત્માનંદજી.